એમાં પ્રેસકમાં બોર્ડ પર આપણે આવ્યા છીએ 42 નો 63 નંબરમાં બોર્ડ. જૈન દર્શનમાં માત્ર બાહ્ય ક્રિયાનું જ પ્રતિપાદન નથી, પણ તેમાં સૂક્ષ્મ તત્વજ્ઞાન ભરપૂર ભરેલું છે. સામાન્યપણે તો બધાને જૈન દર્શન એટલે બધી શું ક્રિયાકાંડ જ લાગતું, પણ શું છે કે એને ક્યારેય અંદર ઊંડાણથી નથી જોયું. જૈન દર્શન બહારથી ઘણી વાર તો કોઈની સાંભળેલી વાતો હોય છે, બાકી ઘણા એવી સાંભળીને મામલે અમને ખબર છે જૈન ધર્મમાં શું. અરે ભાઈ, જૈન ધર્મમાં શું છે એ કઈ બહાર રહીને જેમ સમુદ્ર કેટલો ઊંડો છે એ ક્યારે ખબર પડે? બહાર કિનારે રહીને સરસડિયા કરીએ ત્યારે ખબર પડે. એના માટે શું કરવું પડે? તેની મધ્યમાં જવું પડે, બહાર કિનારે બેસીને નહીં. એમ જૈન દર્શનમાં શું તત્વજ્ઞાન છે એ કોઈ બાહ્ય ક્રિયાકાંડથી અથવા કોઈને જોઈને, અને બહુ જરૂરી શું છે? જૈન ધર્મનો નિર્ણય એના ભક્તથી કે એના ભગવાનથી નિર્ણય કરે. ભક્તોમાં ઓછું વધતું પણ હોય, પણ ભગવાન સર્વજ્ઞ પરમાત્માએ શું તત્વજ્ઞાન આપ્યું એનાથી નિર્ણય કરજે. ભક્તોથી નહીં કે આ મજામાં આવવું છે તો હોય શકે ને, પણ મૂળ તત્વ જે છે આપણું સર્વજ્ઞ પરમાત્માએ આચાર્યએ જીનવાણીમાં શું કીધું, પોતે તો એ રીતે અભ્યાસ કર્યો નહીં, ભાઈથી કીધું એટલે એવું માનીને તમારે બારમાં ખાલી દયા પાડી ના ખાવ ને કેવું પાછા તરતે કરે. જયારે આ લખાણમાં ત્યારે ઇલેક્ટ્રિક કેટલી નહોતી એટલે પછી હતું, હવે તો રાતના ખાવાની કઈ ચિંતા ખબર નહીં. એ પોતાની જાતને શું એટલે આચાર, આ કોઈ અજ્ઞાની જેવા જીવોની વાત નથી કરેલી, આ સર્વજ્ઞથી ચાલી આવે છે. ગણધરોએ જીવી છે ને આચાર્યોએ એ રચી છે. એની પહેલા કોઈ જેને કહીને કોમેન્ટ પાસ કરતા પહેલા પોતાની સ્થિતિ વિચારી. આ તો પોતે મેટ્રિક ના પાસ અને ગ્રેજ્યુએટના પેપર તપાસતા હોય એના પરથી તે જીવનમાં બહુ ઘણું બધા પોતાની જાતને, કારણ કે અંદરનો ઊંડો તત્વ અભ્યાસ તો હોય નહીં. અહીંયા છે જૈન દર્શનમાં માત્ર બાહ્ય ક્રિયાનું જ પ્રતિપાદન નથી, પણ તેમાં સૂક્ષ્મ તત્વજ્ઞાન, અને એ વિચાર કરી તો સૂક્ષ્મ ક્યાં સુધી કર્ણાનો યાદીમાં તો જઈએ તો એક એક પંક્તિની ઉપરની વિચારણા ચાલતી હોય છે. કર્મના ઉદયો ને એના નિમિત્તે જીવના પરિણામો અહીંયા તત્વજ્ઞાનમાં પણ લઈએ. સાય ભાવ ને પડતો પ્રભાવ છે, શિકારી ભગવાન આત્મા કેવો છે, બંધ મોક્ષ ને કરતો નથી, ક્યાં સુધીની સૂક્ષ્મ વાત આવે? જાણનાર જાણનાર મશન ચેતૈતા ચેતૈતા મશન છે ને, અરે ચેતૈતા ચેતતા નો છે તો આચાર્ય કે એવા બે ક્યાંથી કહ્યા છે? શું કીધું? ના, એ તો કેવા છે સ્વસ્વામી સંબંધ ભેદ ઉભો કર્યો છે ત્યાં સુધી પહોંચાડે છે. છ કારક ના ભેદ પણ અનુભવ ના કાળે છૂટે છે, નય પક્ષમાં વિકલ્પ પણ છૂટે છે. આ દ્રવ્ય ને આ પર્યાય એવા પણ ભેદ નો વિકલ્પ છૂટે છે. આવી સૂક્ષ્મતા સુધી ક્યાંથી? જૈન દર્શન ની બાય ની એકેન્દ્રીય આદિ ની રક્ષા ની ન્યા સુધી પણ પહોંચતો નથી. મેક્ઝિમમ ક્યાં સુધી પહોંચે? પછી દેખાય છે એની રક્ષા ને છે. અંદર ના એકેન્દ્રીય આદિ સુધી પહોંચવાની તો કોઈ જેને તો સૂક્ષ્મ તત્વજ્ઞાન બહુ જ ભરેલું. આ મોંઘા મનુષ્ય ભાવમાં જો જીવે દેહ વાણી અને મનથી પર એવા પરતત્વનું ભાન ન કર્યું, તેની રુચિ પણ ન કરી, તો આ મનુષ્ય ભાવ નિષ્ફળ છે. ફરીથી આ મોંઘા મનુષ્ય ભાવમાં, મોંઘા મનુષ્ય ભાવમાં મોંઘો છે કેટલો આપણે કિંમત ચૂકવીએ છીએ? કેટલી કિંમત ચૂકવીએ? 2-5 કરોડ એનાથી વધારે? એનાથી? અરે બહુ પુણ્ય કેળા પુણ્ય થી શું મુજબ પુણ્ય રાશિ પડ્યો અમો એને કોઈ પૈસાથી કમ્પેર સરખામણી કરી શકાય એવું નથી. એ પુણ્યના ખૂબ ઊંચા હોય ત્યારે તો હું નાયક છું એવા શબ્દો સ્થાને પડે. મોંઘો આ મનુષ્ય ભાવમાં હવે એની આ મહેનત છે. હવે શું કરવા જોઈએ? જો જીવે દેહ વાણી અને મન, આત્મદેશી ઘણી વાર આ શબ્દો કેમ વાપરનાર, એના યોગ માત્ર છે ને, યોગ જે મન યોગ વચન કાર્યોગ તો અહીંયા રીતે દેહ વાણી અને મન ત્રણ આવી ને, એ ત્રણ કેવા છે? યોગ. અને એનાથી છૂટા પડે તો બુદ્ધિ છે, મન વૃત્તિ વચન વૃત્તિ કાય વૃત્તિ છે ને, અને એમાં જોડાયે તો મન યોગ વચન યોગ કાર્ય, જેનાથી શું થાય છે? યોગ યોગ થી પ્રદેશનું કંપન અને કર્મનું આવવું, અને તે વખતે કસાય છે તો જ્યાં રોકાવું છે. એ રીતે દેહ મન વાણી જે નિકટના નો કર્મ જે છે, એ દેહ વાણી અને મનથી પર એવા પરમ તત્વનું, એનાથી જુદો ભીન અલગ. તો હજી તો ક્યાં પહેલું શરૂઆત છે? દેહ તો કોણ છે? હજી તો એક શરૂઆતની ભૂમિકામાંથી આગળ વધવાનું છે, પછી તો પર્યાય દેહથી પણ એક, પણ હજી તો પર દેહથી પણ વચનથી હું બોલું છું ને, તો કોણ બોલે? કોણ બોલે છે? જીભ બોલે છે કે ગીત બોલે છે? કોણ બોલે? એનાથી આગળ જીવ બોલે છે કે જીભ બોલે છે? જીભ બોલે છે ને, આ જે વાણી નીકળે છે જીભ બોલે છે ને, તો જીવ બોલે છે કે જીભ બોલે છે? તો કોણ બોલે? અરે જીવ થી તો નહીં, જીભ થી પણ નહીં, એ ભાષા વર્ણનનું શબ્દ રૂપે પણ બને છે. એ બધી ક્યાં બધી રીતે કહ્યું? દેહ નહીં, વાણી નહીં અને મન પણ નહીં, કોઈના સાથેનું એ જોડાણ નહીં. એ ત્રણેય થી પર એવા પરમ તત્વ, આ ત્રણ થી પર જુદું ભીન, એ કેવું છે? પરમ પરમ તત્વ, ઉત્કૃષ્ટ તત્વ, પરમ પ્રાણામિક ભાવ, જે આશ્રય અવલંબન લેવા યોગ્ય તત્વ છે. કોણ ઉત્કૃષ્ટ છે? સાધ્ય તત્વ, ધ્યેય તત્વ કે ધ્યાન તત્વ? કોણ પરમ? અહિયાં પરમ શબ્દ છે ને, ઉત્કૃષ્ટ પરમ શ્રેષ્ઠ કોણ છે? સાધ્ય તત્વ, ધ્યેય તત્વ કે ધ્યાન તત્વ? ત્રણેય એક નથી, ત્રણેય એક નથી. સાધ્ય શું છે, ધ્યેય શું છે અને ધ્યાન શું છે? ત્રણેય જુદું છે. જેનું અવલંબન લેવાની જગતમાં સર્વોત્કૃષ્ટ હોય, સાધ્ય એ પૂર્ણ દશા પ્રગટ કરવા યોગ્ય, જેના આશ્રય થાય એ ધ્યેય તત્વ, અને ધ્યેય તત્વ થી જે મોક્ષ માર્ગ છે એ ધ્યાન તત્વ. ધ્યાન શું છે? મોક્ષ માર્ગ તત્વ. સાધ્ય શું છે? મોક્ષ તત્વ છે, અને ધ્યેય તત્વ છે ત્રિકાળી મોક્ષ સ્વરૂપ આત્મા. એમાં કોણ ઉત્કૃષ્ટ હોય? કે જેના આશ્રય મોક્ષ માર્ગ કરશે, જેના પૂર્ણ આશ્રય પૂર્ણ સાધ્ય તત્વ સિદ્ધ થાય. તો સિદ્ધ દશા શું છે? સાધ્ય તત્વ, અને જેનો આશ્રય લેવાય છે એ મોક્ષ સ્વરૂપ ભગવાન આત્મા. કેવો છે? ધ્યેય તત્વ, જેના આશ્રય ધર્મ ધ્યાન પ્રદર્શાય, અને ધર્મ ધ્યાન શું છે? મોક્ષ માર્ગ. અહીંયા પરમ તત્વ લીધું, પરમ એટલે સાતેય તત્વ ની અંદર આ ત્રિકાળી ભગવાન નાયક પરમ પ્રાણામી ભાવ પંચમ ભાવ, એ કેવું છે? પરમ તત્વ છે, શ્રેષ્ઠ તત્વ છે. અરિયન સિદ્ધ ભગવાન પણ કોના આશ્રય થયા છે? કે ત્રિકાળી દ્રવ્ય છે, ધૂમ નાયક અકર્તા ભોક્તા અપરિણામી તત્વ, એ પરમ તત્વ નું ભાન ન કર્યું, એનો જપ એની રુચિ પણ ન કરી, તો અનુભવ ન કર્યો, અનુભવ પ્રદાની ભૂમિકામાં એની રુચિ પણ ન કરી, અને તો આ મનુષ્ય ભાવ નિષ્ફળ ગયો. મનુષ્ય ભાવ કોનો સફળ કહેવાય? સમજ કહેવાય કે જેની સ્મશાન યાત્રામાં 5000 માણસો હોય, લોકો એના ગયા પછી પણ યાદ કરે, એનો કેવો એનો સફળ નહીં, નિષ્ફળ કરે, આટલા બધા એના માણસો યાદ કરે તો કરવામાં બધું કેમ સાપેક્ષતા એની સફળ પણ છે કે પોતાથી છે. ફરીથી પરિભ્રમણ ન થાય તો સમજવું એનું સાર્થક પણ છે. ફરીથી એને પશ્ચાતાપ ન થાય તો સમજવું સફળતા. કરે છે ને નરક આદિમાં જાય ત્યારે શું વિચારે, મને કેમ આવું દુઃખ પહોંચે, ભૂતકાળમાં મનુષ્ય પર્યાયમાં હતા પણ મેં ત્યારે કઈ દેવતા કે ગુરુ નું કઈ સાંભળ્યું નહીં, તત્વ ની રૂચિ કરીને. ભવિષ્યમાં પશ્ચાતાપ ન થાય તો સમજવું એ સાર્થક પણ છે. બાકી આવો યોગ મળીને જો પોતાના હિતના માર્ગે ડગલું પણ ન, કમ સે કમ અનુભવ થઈ ગયો ને એ પહેલાની ભૂમિકા તૈયાર ન થઈ તો આ મોંઘો અવસર મળ્યો છે કેવો છે, એ ફળ છે. જેને ઘણી ભાષામાં જુદો જુદો અર્થ, જે આ દુર્લભ મનુષ્યનો પામીને પણ વિષયોમાં રમે છે તે રાખને માટે રત્નને બાળે છે. એવું જીવનમાં એ નિષ્ફળતા છે. જ્યાં જીવનમાં જેમ કોઈ કે એવા કોઈ દ્વીપમાં પહોંચી ગયા હતા, ત્યાં સરસ મજા હીરા માણસ બધું હતું, પણ ત્યાં એ લેવાની બદલે એમ થયા એકાળક એકાદ પત્રો લઈ લો અને અહીંયા આવીને જવી રહીને દેખાડે તો કે આ લાખો ની કિંમત હોય તો શું થશે, એને એને શું થશે, પશ્ચાતાપ થશે. અરે આવું તો ત્યાં ઘણું હતું, હું કઈ ન લઈ જાય એમ. અહિયાં આવો યોગ મળ્યો છે અને જો કામ ન કર્યું અને ભવિષ્યમાં પશ્ચાતાપ, અરે એવા પરિણામ તો કરવા જ નહીં કે ભવિષ્યમાં પશ્ચાતાપ નો અવકાશ ન રહે. પસંદગી પણ જતું કોઈ અવકાશ નહીં, કમ સે કમ સાધના કરીને જવા જેવું છે કે આવો અવસર મળ્યો છે. પંચમહારામાં ભરત ક્ષેત્ર ની અંદર આ હુંડાઓ જેની અમે આપણે શું ન કરી શકીએ, કલ્પના પણ ન કરી શકીએ એવું તત્વ મળ્યું છે. પૂજ્ય ગુરુદેવથી ઘણી વાર કોને યાદ કરતા પોતાના ગુરુને, એટલી કસાઈની મંદતા, કોઈની સામે બહુ જોવું નહીં, બોલવું નહીં, પોતાનામાં રહેતા અને છતાં પણ શું થતું, હું આત્મા નાયક છું એવા શબ્દો ખાને નતા. જેમ કે બાહ્ય રીતે એની કસાઈની મંદતાની પાત્રતા એ ઘણી અને છતાં તત્વ કાને પડ્યું નહોતું. તો કમ સે કમ આપણા જીવનમાં તત્વ કાને પડ્યું છે તો શું કરવા જેવું છે, એવી પરિસ્થિતિની પાત્રતા તૈયાર કરી લઈએ કે પરિણામ થાય. તત્વ સાંભળવા મળ્યું છે, પ્રત્યક્ષ યોગ મળ્યો છે, એના જેવા કોઈ નસીબ સદભાગ્ય નહીં, પણ જો પરિણામ ન કર્યું તો શું છે, એના જેવો દુર્ભાગી કોઈ નહીં. પ્રધાનમંત્રી એના માટે શું લખ્યું છે, કોઈ રોગી હતો એના ઉપર કોઈ દયા કરીને એને અમૃત આપ્યું, તે અમૃત પીને રોગ દૂર કરવાની બદલે પગ દવા વાપરી નાખે તો કેવો ડાયો કહેવાય કે સદભાગી કહેવાય કે ના કહેવાય, એમ અમૃત મળ્યું તો ને એના જેવું આવું થતો એ મળ્યો છે. તો એ મનુષ્ય ભાવ ને જગત ફરીથી એક જગત સાપેક્ષતા એ જીવન જીવવા જેવું નથી. જગત મને શું કહેશે, શું માનશે, એ રાજી થશે કે નહીં, પ્રશંસા કરશે કે નહીં, લોકો મને એ શું કહે ત્યાં લક્ષને દેશે. કારણ કે અંતે તો વેદન કોનાથી થવાનું, ભલે પરથી થવાનું ગુરુ ગયા માટે કે પરમાવમાં જવાનું હશે ત્યારે એ બધું ધરણે કહેવાથી મુખાશે, અથવા હું મને ખબર નહીં અને બધું મારું જીવન બીજાને માં વહી ગયું એવું જેને કહેવાય, શું કરશે એવું કારણ આપશે. તો અજ્ઞાનતા એ કોઈ બચાવ નથી. અજ્ઞાનતા છે કોર્ટમાં જઈને કોઈ કે મને શું ખબર, ચોરી કરવી એ દંડ ને પાત્ર હશે, મન નથી કરો. ઇગ્નોરન્સ ઇઝ નોટ એ બ્લિસ ડિફેન્સ કોઈ નથી જગત ની અંદર. જે કહ્યું છે એ ભોગવાનો આવે એ પહેલા જાગૃત થઈ જશે. અહિયાં એ હૃદયથી વાત કરી. એનાથી આગળ આવે 64 નંબર ના બોલો તો મુનિ દશા થતા તે જે નિર્ગન દિગંબર દશા થઈ જાય છે. તો મુનિ દશા થતા, મુનિ દશા એટલે શું? વચ્ચે પાત્ર છોડે એટલે મુનિ દશા થઈ જાય. તો બીજી કઈ મુનિ દશા હોય? મુનિ દશા વસ્ત્ર પાત્ર થઈ હોય તો વસ્ત્ર પાત્ર રહી હોય રહી તો ને, એટલે જ કીધું મને જે વસ્ત્ર પાત્ર થઈ જાય એને મુનિ દશા આવી જાય. હજી શું કરવાનું? હા તો આપણે શું છોડી દીધું? પાત્ર પાત્ર ઘર છોડી દીધા, મકાન ને વન જંગલ માં રહેવા ગયા એટલે મુનિ દશા થઈ. મુનિ દશા એટલે છે ને ક્યાંય એકાંતે, એકાંતે જ્યાં શરણાની યોગ માં એવા બધી વાત આવે ત્યારે આવે કે અત્યારે મોઢું પાડે મુનિ દશા. પણ એક યથાર્થ પણ મુનિ દશા એટલે શું? કે જ્યાં કર્ણકસાય ના અભાવ ની વિતરાકતા કહીએ મુનિ દશા. આ તો બાકીના નગ્ન પણ અઠ્યાવીસ મૂળગુણ એ બધા કેવા છે? સહકારી કારણો છે. નિયમભૂત ક્યાં છે? જેમ ઓલી હીરા ડબ્બી છે, ડબ્બી ઈ હીરા ની સહકારી છે, બાકી હીરા ની ડબ્બી નથી. એના વગર હીરો હોય શકે. એમ અહીંયા મુનિ અંતરાંગ ની જ્યાં દશા ની વિતરાકતા થઈ તો બાર માં એવું છે જે થઈ જાય છે. પણ ઈ છે એમાં ક્યાંય? અને એવું જો હોત તો એવી દશા તો આપણે અનંત માં પાય આગળ આવી ગયું. તો આપણે આવી મુનિ દશા, મુનિ વ્રત ધાર અનંત ભેદ નગ્ન પણ એ મુનિરાજ નું ભાવલિંગ છે. કે ત્રણ કસાયના અભાવ ને વિતરાક એ મુનિરાજ નું ભાવલિંગ છે. અમુક એક ભાઈ નું દ્રવ્ય અને એવો થઈ જાય. યોગા નો એક નિયમ છે કે અંતરંગ આવી દશા થાય તો બાર માં એવું થઈ જાય. પણ એ છે એટલા માટે અંતરંગ દશા થાય એવું હોતું નથી. તો મુનિ દશા થતા ફરી ત્યાં મુનિ દશા એટલે આપણો ફરી નજર ક્યાં જાય? નગ્ન દિગંબર વન જંગલ માં રહેતા હોય, એક વાર આહાર લે, મોરપીઠ કમંડળ હોય, અઠ્યાવીસ મૂળગુણ લીધો ફરે પાડે, એની ના નથી. પણ ખરું મુનિપણું ક્યાં છે? ફરીથી મુનિપણો સાત તત્વ છે. એમાં ક્યાં તત્વ માં આવે? અજીવ તત્વ માં આવે, આશ્રોભન તત્વ માં આવે, શેમાં આવે? સંવર નિદ્રામાં. આત્માની એવી વિતરાગ દશા છે કે જ્યાં અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન એના ક્રોધમાન માયા લોભનો અભાવ. તો એ ખરી મુનિ દશા છે. તો એ મુનિ દશા થતા 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 એટલે ઓટોમેટિક થઈ જશે. એની મળે થતા લેતી કરતા કે થતા કરવાનું ન હોય ને, ખાલી થાય એની મેળે થઈ જાય. કરવાની ન હોય ને ઓટોમેટિક થઈ જાય. અરે ભાઈ પુસ્તક આની સાથે સંકળાયેલો હતા એટલે એમ ન સમજ તો ઘર બેઠા છે એમને થઈ જશે એની મળે. ખબર નહીં જ્યાં રુચિ લાગે ને ત્યાં તકે જ મારે કરવું છે ઓલે ઓલું થઈ જશે. ઈ જ્યાં એમ હોય છે ને કોઈ કેવા મોટા મહેમાન કેવા આવ્યો, રિસ્પેક્ટફુલ આવ્યો તો એ શું કે હું પોતે જઈને કરતું ને મોકલી દેજે કોઈને. એમ અન્ય નહીં, સારા સ્વભાવ સન્મુખ નો પુરસ્કાર છે. અને એની સાથે એવા કરતાપણાના વિકલ્પો નથી કે એનું નામ સહજ કરતા. સહજ એટલે પુરસ્કાર નો નિષેધ નથી, કરતા બુદ્ધિ નો નિષેધ. એની જગ્યાએ સહજ ને આપણે શેમાં લઈ ગયા છે? પ્રમાદ માં લઈ ગયા. સહજ પણ એ પુરસાદ નો નિષેધક નથી. ક્રમબદ્ધ ને પુરસાદ ક્યારે વિરોધી હોય જ ન શકે. કાલ લબ્ધી ને પુરસાદ જે ક્યારે વિરોધી ન હોય શકે. તો આપણે આપણી સજન અહીંયા મુનિ દશા થતા અંતરંગ માં મુનિ દશા થયું. તો સહેજે સહેજે એટલે હટ કર્યા વગર, જબરજસ્તી થી નહીં, બોજા રૂપે નહીં, સહજે આ રીતે થતો. જેમ અત્યારના આપણે શીખાવે ચલો આલ્ફાબેટ છે, હવે એના માટે ઇંગ્લિશ નું થોડું કે બોજો લાગે ને કે પેલા શું બોલવાનું, એ રીતે આવે છે કે સહજ એવું બધું થઈ જાય છે. કેલ્ક્યુલેશન બધું મોજો લાગે છે કે ના 5 × 5 = 25 આમ બધું વિચારવું પડે એ થઈ ગયું છે એમ અહિયાં વિકલ્પની જરૂર નથી બોજાની જરૂર નથી તો અંતરંગમાં દશા થઈ તો થઈ જ નિર્ગ્રંથ દિગંબર દશા નિર્ગ્રંથ ક્યારે થઈશું ભાયાંતર નિર્ગ્રંથ નિર્ગ્રંથ એટલે ગ્રંથ એટલે પરિગ્રહ અને નિર એટલે ગ્રહી કોઈ પણ જેને કેટલો પરિગ્રહ છે છે ફોતરા જેટલો પણ નહીં અલ્પ પણ નહીં એક ધાગા એ અંશ પણ નહીં દોરી હોય ના હોય આખું વસ્ત્ર ને તને પણ એનો એક વસ્ત્ર નો એક ધાગો પણ કેમ એવું ન હોય વાંધો એ શબ્દ શું સૂચવે છે એની અનુમોદના તો વસ્ત્ર એ શું છે પરિગ્રહ છે તો પછી 9 કોટી વસ્ત્ર નો ત્યાગ નથી પરિગ્રહ નો નથી મુનિરાજ હોય એને 9 કોટી નો ત્યાગ હોય હિંસા નો જૂઠ નો ચોરી નો કુસુલ્યો અને પાંચે પાપ નો કેટલા પ્રકારે ત્યાગ છે 9 પ્રકારે ત્યાગ છે મન વચન કાય અને કર્મ કરાવવું અને 3 × 3 = 9 થઈ ગયા તો હવે જો એમ કે હોય તો શું વાંધો એનો અર્થ શું થયો એમાં એને શું થયું એની અનુમોદના અને વાત બુદ્ધે છે બીજી રીતે કઈ વિચારે છે કેમને દીક્ષા લેવાની નથી ત્યારે સાંભળવું એમણે સાધુ હોય પોતાના માટે બનાવેલા મકાન વાપરે નહીં અને વાપરે તો શું થાય અનુભવ ના તો ગુરુદેવ તો વિચાર આવ્યો કે આજે પાસે આજે બનાવે છે કોના માટે બનાવે શ્રાવક માટે બનાવે છે કોના માટે બનાવે છે ના ના કોઈ કે સાધુ માટે ને એના વાસણ લેવા માટે બનાવે એ બનાવતા ખાલી હોલ બનાવે મારો શું કામ બનાવે માયાચારી કરીને અટકાવી નથી પણ ત્યારે એ પ્રશ્ન આવ્યો અને પોતાના પછી ગુરુ પાસે પ્રશ્ન રજૂ કર્યો એમને ખબર હતી વિરાજનજી મહારાજ ને ત્યાં હવે દીક્ષા લેવાનું છે રજાને કે સ્વસ્થ લાવીને એવી રીતે કીધું તમારા ભાઈ મકાન બનાવે તમે વાપરો તેમાં શું વાંધો ગુરુદેવ એમને રિસ્પેક્ટ કરીને કઈ ત્યારે બોલાવે પણ મનમાં શું કે આ કઈ જવાબ કઈ બરોબર લોજિકલ નથી એ તો અનુમોદના છે એમાં વાંચવું ઉપયોગ કર્યો એવી જ રીતે મુનિરાજ પોતાના માટે બનાવેલો આહાર લેતો શું થાય છે અનુમોદના છે અને એમાં જે જે હિંસા થાય છે એ પોતે ભાગીદાર થાય અનાજ બનાવ ફૂડ બનાવ થાય છે ન થાય શું થાય અગ્નિનું થાય પછી પાણીનું થાય અને એ અગ્નિના લીધે વાયુ થાય હિંસા થાય એ પ્રકારે એવે નોય પોતાના મારે અને પછી એમને થયું કે અત્યારથી જ મારે આ પ્રશ્ન ઉઠે છે મારું સંત ત્યારે શું થયું અંત કહ્યું કે મારે મારે સત્ય ગોતવું ભલે અત્યારના હું લઉં છું કારણ કે બીજો કોઈ નિવૃત્તિનો કોઈ મારા માટે ઉપાય નથી પણ મારે એ એક બહુ જીવનમાં એક ઉદ્દેશ છે મેળવીએ સાચે છે કે સત્યથી મારે મેળવવું છે આખો બહુ જ રિવર્સ હોય આપણે તો જે ફેમિલીમાં જેમાં જે ટ્રેડિશન ચાલતું એને સ્વીકારી લઈએ અહીંયા આખું શું છે મને મળ્યું છે એ સત્ય નહીં સત્ય છે એ મારે મેળવું છે એને શોધવા માટે અહીંયા મુનિ દશા થતા પરંતુ મુનિ દશા શબ્દ આવે ત્યારે આપણું લક્ષ ક્યાં જવું છે શરીરના નગ્નપણા ઉપર 28 મૂળના વિકલ્પ ઉપર ચેતનની વિતરાય અને એ મુનિ દશા થતા સહેજે અને આ એક જ્ઞાન નો યથાર્થ નિર્ણયમાં ચારિત્રમાં સહેજે ઉઠી જાય અહીંયા તો વિતરાકતાની થઈ ગઈ છે અંતરની ચારિત્રની તો 12માં પણ સહેજે નિર્ગ્રંથ કોઈ પણ પ્રકારના પરિગ્રહ હવે હોય અને અન્ય કારણે અન્ય કશું ચોખ્ખો આરામ તો બરોબર હતો, પણ હવે કયો કાળ આવી ગયો છે? પાંચમો આવ્યો છે. બધાની શારીરિક શક્તિ ઓછી છે, ચાલતો બધા આયુષ પોતાની બધા કેટલા તાકાત. અમને થોડીક હવે શું આપવી જોઈએ? શોધ આપવી જોઈએ. બધા જગત માં બધા આપે, તમારે આપવું. ડિસ્કાઉન્ટ છૂટ માંગવી એ વિપરીતતાને આમંત્રણ છે. એક છૂટ ક્યાં સુધી લઈ જશે એનો ભરોસો નથી. ન પોતાની સામર્થ હોય તો ભાવના કરવી પણ વિપરીતતા ન કરવી. કૃપાળુ દેવને મુનિ દશાની ભાવના થઈ હતી, એમના માતુશ્રી બિરાજમાન હતા, એમને ના પાડી અને તો એમને હર્ષ ન કહેવાય. ના મને તો છે એટલે પોતાને ત્યારે દર્શ ટકા ભાવ એવા પણ હતા, અને તેથી એ જ માતુશ્રી ખાટલે બેસીને અપૂરવ કરી હતા. જો કેવું છે એવો યોગ ન બન્યો પણ પોતાની ભાવના પ્રત્યે વ્યક્ત કરી દીધી કે આવો મુનિ દશાનો અપૂરો અવસર. કમ સે કમ શક્તિ નથી પણ ભાવનાથી તો પણ ઓછત કરીશ. એમને તે દિગંબર દશા થઈ જાય છે. વસ્ત્ર પાત્ર છોડવા પડતા નથી, એ કૃત્રિમતા છે, કરતા બુદ્ધિ છે. સહજ એક ક્ષેત્ર આવતા સબંધ છૂટી જાય. બે રીતે વિચારવા જેવું છે. એક જ શ્રદ્ધા થાય તો શું થાય? એનો સંયોગ છૂટી જાય કે એકત્વ છૂટે? એટલે ક્યારે પણ એમ ન વિચારે કે જ્ઞાની છે એ સંયોગથી આત્માને ભીમ જાણે, શરીરથી ભીમ જાણે, તો છૂટતા કેમ નથી? શ્રદ્ધા એ શું કરાવે છે? એકત્વ છોડાવે છે. અને ચારિત્રની પુરુષાર્થ છે એ એક ક્ષેત્ર આગળ થશે. તો કોઈને હજી એમ પ્રશ્ન થાય કે જો બધું છૂટી ગયું તો શરીરે છૂટી જવું છે? મુનિરાજ એકત્વ તો છૂટી ગયું, પછી શું છૂટી ગયું? ચારિત્ર થયું. તો હવે જેમ વસ્ત્ર પાત્ર આદિ સંયોગો છૂટી ગયા, શું છૂટી જવું જોઈએ? શરીરે છૂટી જવું જોઈએ. બે મોટો ફરક છે. સાધક દશા સમ્યક દર્શન એકત્વ છૂટા પછી પણ એ રહે છે એ અસ્થિરતાનો ગુણ. એ આયુષ છે ત્યાં બીજા જે છે સંયોગ એ બધા છે ના દેખાડે છે એના પ્રત્યેના અસ્થિરતાના રાગને, અને શરીર છે એનું રહેવું પણ આધીન છે. તે આયુષ આધીન જે અરિયન દશામાં પણ અલ્પ પણ રાગ નથી અને છતાં આયુષ્ય તો શરીર થયું છે. એ શરીર છે એટલે પેલું તો એકત્વનો રાગ હશે એવો નિયમ નથી. શરીર છે એટલે અસ્થિરતાનો રાગ હશે એવો પણ નહીં. શરીર છે એ કોની જાહેરાત છે? એના આયુષની જાહેરાત. પણ એ સિવાયની જે કૃત્રિમતા છે વસ્ત્ર પાત્ર આપી એ શું જાહેર કરે છે? ફરી ઓલામાં શું કહ્યું? શરીરમાં શું નહીં એવું બધું લાંબુ કરવા જરૂર નહીં. સંલેખન હા તો લેવાની પણ ના હોય. સંલેખના પોતાની શક્તિ હોય તો જરૂર લેવાની, પણ પેલી જે હજી અત્યારના શરીરની મમતા છૂટતી નથી એસીમાં બંધ થઈ જાય તેની આકુરતા થઈ જાય કે મારે હવે શું લેવું છે? સંલેખન પેલી જ તૈયારી કરવી પડે. અને એકલા ન લેવાય, એના બધા ગુરુ આચાર્યો થઈને એનો પ્રકાર જોવે, સ્થિતિ દ્રઢ કાળભાવ અને પછી આજના આ હસ્તી કરવા જેવું નથી હોતું. એક ફરીથી કોઈ પણ વ્રત આદિ લેવાનું છે ને પ્રતિજ્ઞા આદિ એની પાછળ શું વિચારો? મારા પ્રેરણા તક્ષે કોને લયું સ્વરૂપ અને વ્રતિનું ગયું વ્રત અભિમાન. પોતાની શક્તિ લઈને મોટું લે અને પછી પડાવી નહીં ને પરિણામમાં આપેલી થયું દુકાનનું નુકસાન. અને શક્તિ હોય અને નથી લેતા તો પ્રમાદ છે. શક્તિ છે અને છતાં બહારમાંથી હોય તો થઈ જાય, નહીં આવે તો કે ના અમારાથી ન થાય તો એ. અને પોતાની શક્તિ નથી અને લેવા જશે અને પરિણામ બગડશે થઈ નુકસાન. આખો બોજ વિવેકનો એ માર્ગ છે. એમ સંલેખના લેવું એ તો મોટું જીવનું પોતાના દ્રવ્ય કાઢવા પોતાના પરિણામ બધું એને એક દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત એટલે સાચી વાત છે. સમગ્રદાચાર્યનું નામ તો સાંભળ્યું જ હશે. પેલા મૂલી દશામાં હતા અને એમને પૂછ્યું રોગ કયો, ભસ્મવ્યાધિ રોગ કયો. ભસ્મવ્યાધિ એટલે જેટલું ખાય એટલું બધું શું છે પડી જાય, એટલે ભૂખ તપાસી ને નીકળે. અને મુનિરાજમાં મુનિરાજ ને દરજ કેટલી વાર આહાર હોય, દરજ કેટલી વાર આહાર હોય, એનો એક જ જાપ આવી જાય ને એક વાર તો હોય, એ પણ નિયમ નહીં. અને અંદર માં પોતાને ભૂખ હતી એટલે રાખતી હતી અને આહાર મળે એવો કોઈ નિયમ નથી. એમને શું લાગે, શું એમ નથી, મારે કલ્યાણ માંગે, છૂટનો માંગે ગુરુ પાસે કે મને છૂટ આપે, એક વાર નહીં બે વાર જવાય ત્રણ વાર, એમ નહીં. પછી શું કહેવું, એમના ગુરુએ કીધું કે ના તમારા નિમિત્તે તો હજી એ શાસન ની ભાવના થવાની આયુષ મોટું છે, સંવેકના નહીં આપે. તો શું કરવું, આ દશામાં મારાથી પડાતું નથી, છૂટ નથી માંગતા. તો ભોજન જૈન દર્શન માં કઈ મુનિરાજ એવા ઉદય ની સામે કાયર હોતા નથી. અહીંયા તો કઈક એવું આવે તો ભલે બાપા તું એવું નથી, મહાપુરુષાર્થી વીર્યવંત છે, ગમે તેવા ઉદય આવે. તો શું કરું, મુનિ પણ છોડી દઉં અને પાછી પોતાની શક્તિ થાય તો પાછું ફરીથી પછી એ રીતે વાત આવે છે ને, પછી રહે છે. અને એમાં ત્યારે ભોગ માટે બધું ઘણું આવે ને, અને પોતે ખાય છે, તેનાથી ધીરે ધીરે શું થયું, એનું રોગ મટી ગયો. અને પછી પેલા તો પોતે ખાઈ જતા અને બધા કે હા તમારો ભોગ ભગવાને ખાઈ લીધો અને એમનો રોગ મટી ગયો. પછી પૂરું ખવાય ને તો વધે શકે લોકોને એમ શું કે કોઈ જોઈ લીધું. પછી રાજા પાસે કાઢી ખાય કે આ તો કોઈ બીજા છે, અને તો કે તમે આ શિવલિંગ ને પગે લાગો તો મારું એ નહીં જીતી શકે. તેની આવે છે ચોવીસ તીર્થંકર ની સ્તુતિ શરૂ કરે છે અને આઠમા ચંદ્રકૌ ભગવાન ની જ્યાં આવે છે ત્યાં ચંદ્રકૌ ભગવાન ની પ્રતિમા એમની કરે છે. એ રીતે એમાં આખી કથા આવે છે. કહેવાનો હોય એમાં શું છે કે એ સંલેખ ના લેવું તો મહા પેલા તો આચાર્યોની નિગરાની, એમાં આઈ થિંક નિયમકાર માં આવે છે લગભગ 42 કે એવા કઈક આચાર્યોની એવી રીતે છે. એટલે એ પોતાના ગુરુ આદિ બધાનો પ્રકાર એમાં એ લોકોને હોય જ્ઞાન, એવું જ જ્ઞાન આવ્યું કે એમનું આયુષ છે નક્કી શું છે એ પ્રકારે હોય છે. અહીંયા આપણે ફરીથી વિષય ઉપર આવે કે એ મુનિ દિગંબર દશા થઈ જાય. સારી રીતે આપણે વાત લીધી હતી શરીર નું હોવું, એક ક્ષેત્રાગા સંબંધમાં શરીર નું હોવું એ પણ જાહેરાત છે. એકત્વની અસ્થિરતાના રાગની કે આયુષ એ સાથે હોય શકે, અસ્થિરતાનો રાગે હોય શકે છે અને એકત્વ પણ એ શરીર છે એટલે એકત્વ છે એવું નથી. અરિયન ભગવાન ને શરીર છે અને છતાં એકત્વ નથી અને અસ્થિરતાનો રાગે નથી, એ આયુષ ને આધીન છે. સિમંદર ભગવાન તીવ્ર પુરુષાર્થ કરે તો જલ્દી મોક્ષ ખોલે કે વાર લાગે, એક તરફ પૂર્વનું આયુષ છે ને સિમંદર ભગવાન, જલ્દી પુરુષાર્થ કરે તો શું થાય નહીં. ઋષભદેવ મુનિરાજ ને કેટલા વખત લાગ્યું મુનિ દશામાં, 1000 વર્ષ એમને વાર કરી, જલ્દી કહ્યું હોત તો શું થાય. અને મંદિરનાથ મુનિરાજે બહુ જલ્દી કર્યું એટલે 6 દિવસમાં થયું ને, એવું નથી. પોતાના પુરુષાર્થ આધીન છે અને અહીંયા આયુષ આધીન શરીર છે, એમાં કોઈ પુરુષાર્થ નથી, એનું કામ એ નથી. અહીંયા જે મુનિ દશા થતા દિગંબર દશા થઈ જાય છે, છોડવા પડતા નથી. મુનિની દશા ત્રણે કાળે નગ્ન દિગંબર હો છે, ત્રણેય કાળે હજે માં ઉમેરવું હોય તો મુનિ દશા ત્રણેય કાળે જેમાં કઈ ઉમેરવું, કોઈ પણ ક્ષેત્રમાં ત્રણેય કાળ આવી ગયું. પણ કોઈ હા ત્રણેય કાળ હોય ફરી તો મારી તેમાં એમ નથી, કોઈ પણ ક્ષેત્ર હો, કોઈ પણ કાળ હોય હજે માં ઉમેરવું, કોઈ પણ જીવ હોય, તીર્થંકર હોય એટલે એને છૂટ હોય ને, તીર્થંકર કોઈ મહાપુરુષાળી છે એને વસ્ત્ર પાત્ર રાખીને નહીં, કોઈ પણ જીવ હો, કોઈ પણ ક્ષેત્ર હો, કોઈ પણ કાળ હો પણ આ નિયમો છે કે નિર્ગંઠ મુનિરાજ અંતર બાયમાં એ પરિગ્રહથી રહીત હોય છે. અહિયાં તો કે છે ત્રણેય કાળે લગ્ન દિગંબર હોય છે. આ કાય સ્પષ્ટ કે વાળો નથી પણ અનાદિ સત્ય વસ્તુ સ્થિતિ છે. કદાચ ન છપાણું ન હોય તો નથી છે. એમાં છપાણું ન પ્રકૃતમાં ન છપાણું હોય તો આ કોઈ પક્ષ કે વાળો નથી. ન છે ને ઘણી વાર ટિંગ્સ ન ઓછું હોય તો કોઈને થાય આ તમારું છે એટલે તમે કહ્યું બાકી એવી જરૂરી છે. તમે એક વિચારો છે એક વસ્ત્ર રાખવાની જે છૂટ આપી તો કેટલા વિકલ્પો ઉઠશે વિચારી લેવા જેવું છે. એક વસ્ત્ર રાખવાની છૂટ આપી તો પેલો પ્રશ્ન શું આવશે ક્યાં કલરનો પછી કલરમાં સિલેક્ટ કરીએ વ્હાઇટ કરીએ તો વ્હાઇટમાં કેટલા શેડ આવી શકે કેટલા ઘણા એવું ને ક્રીમ વ્હાઇટ ને આ વ્હાઇટ ને બધું છે ને એમાંથી એક સિલેક્ટ કર્યું તો પેલું થશે ઝાડુ રાખું પાતળું રાખું પછી ઝાડુ રાખ્યું કે ભાઈ શિયાળામાં ઝાડુ રાખો અને ઉનાળામાં પાતળું રાખો પછી એ મેલું થાય તો શું કરવું ધોવું ધોવા માટે શું જોવે સાબુ જોવે પછી પાણી જોવે પછી ધોઈને સુકવવું પડે તો પાછું દોરી હા હવાનું આવે તો ક્લિપ રાખવી પડે બરોબર ને આ એક ઘર જેવું થઈ જશે. પછી જીવનમાં એક વિચારો અને આવ્યા જો વિકલ્પોમાં રહેશે તો ક્યારે પણ પડશે અંતર્મુખમાં પોતાના હજારો વાર દિવસમાં સાતમું ગુણસ્થાન નહીં આવે. મુનિદશા કેવી હોય છે છઠ્ઠે સાતમા દિવસમાં હજારો વાર ક્યારે પડશે કેટલી નિષ્ફળ થઈ ગઈ હોય આવા જો પરિણામોમાં હોય તો એ કોઈ એક બોજો છે. એક વિકલ્પ એ પડતી ઉપર બોજો છે કે આવી રીતે અંતર સમુખતામાં જઈ શકે નહીં. એ બધું કપડું પાછું કપડું રાખે તો ઉંદર કાપી જાય છે. ઉંદરનો ધોવાનું બધું રાખે પછી કાપી જાય છે. એનો ઉંદર નો આવે શું કરવું બિલાડી રાખવા માટે શું કરવું એને દૂધ જોવે તો દૂધ માટે ગાય રાખવી ગાય હાથેવા કોણ રાખો ગોવાળ રાખો શું થઈ ગયું બધું ક્યાં પહોંચી ગયા. જીવનમાં એ પ્રકાર આ કોઈ એવું નથી. નિર્ગ્રંથ પણું છે. કોઈ એક પક્ષ માટેનો વન નથી કોઈ એક સંપ્રદાય માટે નથી. એક ન્યાયથી વિચારીએ તો આ એક લોજિક છે કે આ કોઈ પક્ષ કે વાળો નથી તમે માની લેવે. અને તે એક નૈસર્ગિક વસ્તુની પાછળ કેટલા વિકલ્પોનો એ થાય છે. અને પણ અનાદિ સત્ય વસ્તુ સ્થિતિ છે. માને કે એ તો માને કે આવા બે હોય શકે છે તો એનો શું છે બે હોય શકે. લગ્ન પણ એ લોકો કે અંતે તો બધા અને ઘણી વાર તો માયુ ભગવાન કે એનું ખાલી દેખાડે પછી વસ્ત્ર શું છે અર્ધ પાલક કરી બધું કેવું શું કે ને અર્ધ પાલક ની જગ્યાએ અત્યારે તો કેટલું નહીં છે. અરિયન દશામાં જો વસ્ત્ર રાખીને હોય તો ત્યાં મેલું થાય કારણ કે અરિયન દશા મેક્સિમમ કેટલો વખત રહે છે 1 કરોડ પૂર્વ માં 8 વર્ષો છે. મહાવીરજી ક્ષેત્રમાં 1 કરોડ પૂર્વ નું આયુષ હોય અને કોઈ 8 વર્ષ શું લઈ શકે મુનિ દશા. સમ્યક દર્શન તો લઈને આવી શકે એનો વાંધો નવું ન થાય જગ્યા તો સમ્યક દર્શન લઈને આવે પણ મુનિ દશા માટે 8 વર્ષ અને અંતર્મુખમાં એ કેવળ નામ લઈ લે તો એ વસ્ત્ર એકને એક વસ્ત્ર આટલા વસ્તુ સુધી છે ત્યાં બદલાવે એના કઈ શું છે બધું કલ્પના કરી શકાય છે આવી ત્યારે કે એમને વસ્ત્ર હોય પછી ભૂખ લાગે ને રોગ થાય ને દવા ને ક્યાં ક્યાં સુધી નહીં તો અહીંયા કઈ આ પક્ષ નથી. આ એક ન્યાયથી વિચારવા જેવી એક વાત છે. તો પ્રશ્ન શંકા થયો મુનિ દશામાં વસ્ત્ર હોય તો વાંધો તો આ બધું છે કારણ કે પરગ્રહ તો નડતું નથી ને અને એટલે હોય તો કઈ વાંધો છે કેમ પરગ્રહ નડે છે વસ્ત્ર નડે છે. એક બાજુ કયો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરતું નથી એનો અસર ન પડે પ્રભાવ ન પડે કાંઈ જ નહીં. બે વચ્ચે કેવો અભાવ છે અત્યંત અભાવ એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કાંઈ નહીં. અને પાછળ સમય કરશે વસ્ત્ર ન હોય એવું શું કામ કે વસ્ત્ર મુનિ દશામાં વસ્ત્ર હોય તો વાંધો શું વસ્તુ તો પર વસ્તુ છે તે ક્યાં આત્માને નડે છે? પ્રશ્ન તો શું છે? રીઝનેબલ છે ને? વ્યાજબી છે ને? અરે ભાઈ, પરિસ્થિતિ હોય તો છે ને એ અભિપ્રાય દેખાડે છે અનુમોદના, હોય તો શું વાંધો? એનો તમે હજી પરિગ્રહ શું છે? અનુમોદના છે. અને એના માટે નિયમકારની પરમાર્થ પ્રતિક્રમણની સત્ય છે. 81 ગાથામાં શું ક્યાં સુધી જવાનું? કરતા નહીં, કરાવનાર નહીં, અનુમોદક નહીં અને એનું કારણ નહીં. પ્રવચન સારની 160 નંબરની ગાથા છે. એમાં સરસ છે, હું શરીર પ્રત્યે મધ્યસ્થ છું. અમૃતાચાર્ય શું કહે છે? જઈ લેશું પ્રવચન સાર. હવે શરીરાદી પરદ્રવ્યો પ્રત્યે પણ મધ્યસ્થપણો પ્રગટ કરે છે. મળ્યું 160 ગાથા 308 પાનો 308 પાનો 160 નંબરની ગાથા. બીજા તમને સૌથી જેના પર અધિક રાગ હોય, મમત્વ હોય એવા શરીર પ્રત્યે, શરીર આદિ પરદ્રવ્યો પ્રત્યે પણ બીજા પછી હવે શબ્દ શું આવ્યો છે? મધ્યસ્થ પણ, એટલે હોય તો વાંધો ને ન હોય તો વાંધો નહીં. બરોબર ને? શરીર પ્રત્યે મધ્યસ્થ પણ એનું છે, એના પ્રત્યે કોઈ ઉપેક્ષા નથી, એના પ્રત્યે તિરસ્કાર નથી અને એના પ્રત્યે રાગ પણ નથી. હોય તો વાંધો એમ નહીં, એના પ્રત્યે કોઈ છે એટલે એના પ્રત્યે કોઈ મમત્વાનો એ રીતે. તો એ માટે તો એ મધ્યસ્થપણામાં ક્યાં સુધીની વાત આચાર થયેલી છે? એની છે, હું દેહ નહીં, વાણી નહીં અને મન નહીં અને તેમનું દેહ આદિમાં ત્રણે લઈ લીધા. હમણાં આપણે ગુજરાતમાં આવ્યું છે, કારણ કે એ મુખ્યત્વે રાગના નિયમિત બને છે. ત્રણે યોગ, દેહ, વાણી અને મન વચન કાયા જેને આપણે કહે ને. તો હવે એના મધ્યસ્થપણામાં ક્યાં સુધી લઈ જાય? તેમનું કારણ નહીં, કરતા નથી, કારયતા નથી અને અનુમનતા હું કરતા નહી. અહિયાં સુધી મુનિરાજ પહોંચી ગયા છે કે મનથી, વચનથી, કાયથી હું એનો કરતા તો નથી, કરાવનાર નથી, કોઈ કરતા હોય એનો અનુમોદક નથી અને એનું હું કારણ નથી. શા માટે નથી? કારણ કે એમાં ટીકામાં સરસ ને કે એનો કરતા મેં ખૂબ ગોતી કાયો છે. પૂજગલ એનો કરતા, અત્યાર સુધી હું શું માનતો હતો? ભ્રાંતિ થી હું એનો કરતા છું, એ મારા વિના પણ કરાય છે. તો સરસ શબ્દો વાપરે, હું ઈચ્છા ના કરું તો એનું પરિણમન ચાલે છે. શરીરનું પરિણમન આપણી ઈચ્છા વિના ક્યારે ચાલે? ક્યારે ચાલે? હું ચાલે ને, આપણી ઈચ્છા કરે તો ચાલે છે ને. ચાલવાનું માને ને રિયાલિટીમાં છે, આપણી ઈચ્છા કરીએ તો શરીર ચાલે ને. ઈચ્છા કરીએ તો હાથ ઓછો થાય ને, કે મારા કારણ વગર પણ એનું પરિણમન ચાલે છે. તો પછી મને એના પ્રત્યે હવે શું થાય છે? મધ્યસ્થ પણ. બહુ સુંદર રીતે આના પ્રવચન પણ બુદ્ધિથી ને બહુ સુંદર જેને કહે ને પ્રેરણા આપણને કહે કે એક વાર આવી રીતે વિચાર તો કરો કે એનું કરવાનું એનું શબ્દ એમાં છે જેમાં ટીકા બીજો પેરેગ્રાફ છે. ખરેખર હું શરીર, વાણી અને મનના સ્વરૂપના આધારભૂત એવું ચેતન દ્રવ્ય નથી, અચેતન દ્રવ્ય નથી. હું સ્વરૂપ આધાર વિના પણ તેઓ ખરેખર તેમના સ્વરૂપને ધારે છે. શું જ્ઞાની શું અંદર નિર્ણય કર્યો છે કે એ મા એનો આધાર કોણ છે? એ ત્રણેયનો અચેતન દ્રવ્ય છે. મારા આધાર વિના પણ એ ખરેખર પોતાના સ્વરૂપને ધારે છે, એનું પરિણમન થાય. અત્યાર સુધી હું એમ માનતો હતો મારા વિના નહીં ચાલે. જેમ કોઈ વ્યક્તિ હોય ને એમ કે ના, એ તો મને પીછા વગર કાંઈ ના કરે, અને એક વાર એની મેળ કરે તો શું થાય ના પ્રત્યે આચાર્ય કઈ વ્યવહાર એને માર કરવું જ નથી એની ઉપેક્ષા. અહીંયા કે છે અજ્ઞાન દશામાં હું માનતો હતો કે શરીર નો હું આધાર છું, શરીર નું મારે જ બધું કરવું, પણ મેં જોયું કે મારા વગર પણ એમાં રોગ આવે. રોગ આપે ઈચ્છીએ ત્યારે થાય છે નહી તો ક્યારે થાય? એની મેં આપે શકી હું શરીર નો માલિક છું, હું ઈચ્છું એવું થાય છે ને આ કેમ ફરી ગયું? થોડા વાર નહીં આવે ને, આપે નહીં આવે ને, મારા એનો આધાર ને એવો અચેતન દ્રવ્ય ઓછી કહે છે, મારા આધાર વિના પણ એનો પછી એમાં લખે હું એના કારણ વિના, મારા કારણ વિના પણ એનું પ્રણમન થાય છે. બધું જુદા જુદા ફોલ લઈને હાથું ખરેખર એ રીતે વિચાર કરે તો આ જ્ઞેય તત્વ પ્રજ્ઞા પણ અધિકાર છે. કોઈ પણ આધાર લ્યો શું મળશે આપણને? જે જ જ્ઞાન કરાવે છે કોઈમાં પણ, અને એવી રીતે નિયમ સારમાં પણ જુદા જુદા બોલ લઈને અહીં આપણે કોઈ પ્રશ્ન કર્યો એને હવે દુર્દશી એનું સમાધાન કરાવે છે કે મની દશા વસ્ત્ર શું? વસ્ત્ર તો પર વસ્તુ છે અને તે આત્માને કઈ નડતા નથી એ વાત પણ ખરી છે. તારી વાત એટલી સારી છે પણ એનો કરીને સ્વચ્છતા નહીં કરતો. એ વસ્ત્ર તો પર વસ્તુ છે અને તે આત્માને કઈ નડતા, એ કઈ, કારણ કે બે દ્રવ્યો તો કેવા છે, એક દ્રવ્યો અત્યંત અભાવ છે, અડતું સ્પડતું નથી, પરંતુ વસ્ત્ર ગ્રહણ કરવાની જે બુદ્ધિ આવી ગયું હોય તો શું વાન કરી શું એવો અભિપ્રાય. સારા શબ્દોમાં સારો અંદરનો અભિપ્રાય વ્યક્ત થઈ જાય એ નક્કી નથી 100% ને, પણ હોય તો શું વાંધો એમ કરીને એનું અનુમોદના એના કરતા કણાની એ ગ્રહણ કરવાની જે બુદ્ધિ છે તે રાગમય બુદ્ધિ મુનિ દશાને રોકના. ફરીથી શું ન્યાય આપો ગુરુદેવજી? એ રાગ નહીં, એ તરફ નો રાગ છે વસ્ત્ર નહીં, અને રાગ નથી તો એ ક્ષેત્ર સંબંધ પણ તૂટી જાય. એ નડતા નથી વાત, પરંતુ વસ્ત્ર ગ્રહણ કરવાની જે બુદ્ધિ કીધું ને હોય તો શું વાંધો, એનો અર્થ શું થયો? વસ્ત્ર ગ્રહણ કરવાની બુદ્ધિ, બુદ્ધિ એટલે અભિપ્રાય, તને એ અભિપ્રાય છે તેવી માન કહ્યો છે ગ્રહણ કરીએ તો કઈ વાંધો નથી. એ બુદ્ધિ તે રાગમય બુદ્ધિ મુનિ દશાને રોકનાર છે. મુનિ દશાને ભૂમિકામાં એને ગુરુદેવજી સરસ એક વસ્ત્રનો ધાગો રાખીને મુનિ પણ માને તો કેટલા તત્વોની ભૂલ? હવે નવમી ક્યાંથી? હવે કદાચ એક તમે કયો એ અજીવ તત્વની ભૂલ થઈ. ગુરુજે કેવી રીતે પ્રૂવ કરે નવે નવ તત્વની કેવી રીતે? પહેલો તો એ તને રાખવાની જેમ બુદ્ધિ કીધી ને એનો અર્થ કે એ મુનિ દશામાં એટલો આશ્રવ અને બંધ હોય જ નહીં, અને જો એટલો હોય રાગ તો એ મુનિ દશાને યોગ્ય વિતરાકતા નહીં, અને તે એમાં માયનો તો આશ્રવ બંધ ને તે અધિક માયનો, અને એ અધિક માયનો તો સંવર નિદ્રાને એટલા હિન ઓછા માયનો, તો મુનિ રાજને યોગ્ય એ સંવર નિદ્રા સરખા માયના ને, અને સંવર નિદ્રા નથી તો એની પૂર્ણતા એ અને એવો અજીવ તત્વ નો સંયોગ નથી. અજીવ તત્વ ની ભૂલ અને તું કલ્પના કરે છે તો તારા જીવ તત્વ નવે નવ તત્વ ની ભૂલ છે, એ કોઈ નાની સુની ભૂલ નથી. કકડી કે ચોર તો કટાર મારી અને એવું નથી, પીબડાના ચોર ને ફાંસી ની સજા જેવું નથી. નવે નવ તત્વ ની એ ભૂલ છે. અહીંયા તને રાખવાનો જે ભાવ છે એ બુદ્ધિ જ મુનિ દશાને રોકનાર છે. મુનિઓને અંતરની રમણતા કરતા કરતા એટલી ઉદાસીન દશા સજ્જ થઈ ગઈ હોય, જો એટલી એટલી નો અર્થ કર્યો કે એટલી તણકસાયના અભાવની વિતરાકતા થઈ કે એ પ્રકારનો રાગ જ ન આવે, અને તો માઇનસ એટલા લેવલની કે વિતરાકતા ન મારી સમજ ના મળે, અને અહીંયા આશ્રવ બંધ કે અધિક માઇનસ. એ રીતે આ તો સુમેળ છે બધો, એમ નથી કહેતી તું. અને એ ફરીથી મુનિ દશાની અંતરંગની રમણતા કરતા કરતા, શબ્દ શું વાંચતો છે? શ્રદ્ધાની તો થઈ ગયો, હવે કોની વાત ચાલે છે? રમણતા, ચારિત્ર એટલે રમણતા, અને એ કરતા કરતા એટલે નિરંતર ધારા. અચ્છા, એક બીજી રીતે વિચારીએ તો વસ્તુની વાત છે, મુનિરાજની રમણતા કેટલા લેવલની હોય? અહીંયા તો વસ્ત્ર લેવાની વાત ચાલે. વાઘ સિંહ સંયોગ હોય તો અડોલ આસન ને મનમાં ક્યાં ઉભી? અહીંયા વસ્ત્ર અન્ય કારણે અન્ય કશું, ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, તરત અન્ય મનને નહીં પ્રસન્ન. તો આ તો વસ્તુ તો સાર, એના કરતા આટલા લેવલ ની. અને ક્યાં બીજું આવે છે? શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સંબંધ, હમણાં જ આવી ગઈ ને, કઈ તૈયાર થઈ ગઈ હશે ને? પછી શું આવે? શત્રુ મિત્ર પ્રત્યે વર્તે માન અમાન વર્તે તેજ સ્વભાવ. પછી ત્રીજું, જીવિત કે મરણે નહીં નોંધ્ય. કોની કઈ વાત આવી? શત્રુ મિત્ર. પછી જે મનુષ્યપણામાં જેની અધિકતા હોય માન અપમાન. પછી ત્રીજું, જીવન કે મરણ કઈ ફરક નહીં. આ ત્રણેય હજી કોની વાત આવી? એક તો વિચારીશું સંયોગની, અને છેલ્લી શું વાત આવે? ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમજ. આ કડી નો અર્થ ગુરુદેવજીએ બેંગ્લોર કચ્છ કલ્યાણ કરતા ત્યારે દીક્ષા કલ્યાણ કર્યું. કોઈ જે આપણે વિચાર્યું ને, મુનિરાજની એટલી અંતરંગની વિતરાગતાની વૃદ્ધિ થાય છે કે પર્યાયનો એટલો ઉપેક્ષા થઈ ગયો કે ભાવ હોય તો ખેદ નથી અને મોક્ષ હોય તો એ પ્રકારનો રાગ. એક વિચારવા જેવું છે, ભાવના ભાવે છે મારે તો કેવળ નામ શ્રેણી માને, પણ એક અંતરંગની જયારે દશાનો ઉપયોગ જ્યાં જામે છે સાતમે ગુણસ્થાન શુદ્ધોપયોગમાં, ત્યારે એ ભાવ છે કે નહીં એ પણ એ જોવા રોકાતા નથી, અને મોક્ષ પ્રાપ્ત કરવો છે એવો વિકલ્પ. અને ત્યાં સુધીની દશાની જો મુનિ દશા હોય અને એને વસ્ત્ર પાછો લેવાનો વિકલ્પ આવે, કોઈ મેળ બેસે છે ક્યાં? અબજો પછી હોય ને ઉદાર હોય ને પછી એક એક પૈસાનો હિસાબ રાખે એવું સુધી હશે? કોઈ બહુ જ વિચારવા જેવું. જેને જેને મોક્ષ માર્ગના ઉત્કૃષ્ટ સાધક કહીએ, અંતરાત્માના ત્રણ ભેદ છે એમાં આવે છે, મુનિરાજ્યમાં આવે ઉત્તમ અંતરાત્મા. જેને જીનેશ્વરના કેવા કહેવાય છે? જેતનંદન, સમ્ય દ્રષ્ટિ લઘુનંદન છે આ કેવા છે? જેના માટે હાલતા ચાલતા સિદ્ધ કરી રહ્યા છે. એ તો આવા એક બાયના વસ્ત્ર પાત્રમાં અશક્તા હશે પોતે. એ આપણે વાતને કોઈ બી મુનિ દશા કેવી છે એક રીતે વિચારે, આવી તો નથી પણ કેવી હોય એનું યથાર્થ સ્વરૂપ પણ સમજ્યા નથી. એવી ઉત્કૃષ્ટ વિતરાકતાની એ દશા, એના ઘણા ગુરુદેવથી બધું મહિમા કરતા હોય મુનિરાજની. દંડ છે બાર અંગનું જ્ઞાન શકે એમાં પેલું શું કરે? નમસ્કાર મંત્ર હોય ત્યારે શું પેલું પદમાં શું બોલે એવું ન લખે ને? અરે પોતે ગંધર રહ્યું છે. કેવું છે? જેને જેને પૂછે છે શું શબ્દ વાપરે? ગંધર દેવના પરોક્ષ નમસ્કાર પહોંચી દશા કેવી હશે? પ્રત્યક્ષપણે ના કરે પણ પરોક્ષપણે જયારે પોતે લખે. કોના? ગંધર દેવ. કોણ ગંધર દેવ એટલે? કોણ? શિવશંકર થી જે નેક્સ્ટ આવે વજીર, શિવશંકર જે રાજા એના એ જે વજીર છે, અને એના હજી હમણાં દીક્ષિત હોય તો પણ જેના પહોંચે એ દશા કેવી હશે? જીવનમાં આપણે એક મુનિ દશાને કોઈ બી એવી ભાવનાથી કોઈ બી વિચાર્યું એ નથી કે જેને પોતાની અંતરંગ દશાની તેને કે પ્રચુર આનંદના એવા ઉછાળા આવતા હોય કે જગતની એટલી ઉપેક્ષા થઈ ગઈ હોય કે જગત છે કે નહીં એ પણ જેને પડી નથી. ચલો સખી વહા જઈએ જાનાન અપના ખોય. મરણ થાય તો શું છે? કલેવર ભકે જનાવરા મોવા રૂએ નખો.
હોય,
જ્યાં જંગલમાં ક્યાંય હોય મુનિરાજ રોગીષ્ટ હોય, વાસને આવીને ખાઈ અજુ ખાતું હોય, તેને કેમ કશું કરતા વિચારતા હશે? કોઈ શ્રાવક આવે ને કઈક કરે કઈ એવું વિચારતા હોય કે એમને પણ ક્યાં ઉઠી જ. અરે જેને ઉદય કે ઉદયના નિમિત્તે સંયોગની પણ જાગૃતિ છૂટી ગઈ, કલ્પના કરી શકાય કે નહીં આવું હોય શકે કે નહીં? એને શું આવા વસ્ત્ર પાત્ર આદિના વિકલ્પો માટે હશે? એક અદભુત ફરીથી એક વિચાર, જેમનું સ્થાન જે પદમાં અરિયંત ને સ્થિત છે એમાં જેનું સ્થાન આવે એ પદ કેવું મહિમા હોય? નમસ્કાર મંત્ર ની અંદર કોણ આવે છે? અરિયંત ને સીધા એમાં જેનું સ્થાન હોય એ કેવું? જયારે ગરીમા કે જયારે કે આની ખુરશી કહેવાય છે રાષ્ટ્રપતિ ની સાથે બાજુમાં હોય એમ અહીંયા કેવું ગરીમા વંત છે? એ કોઈ આવા વસ્ત્ર પાત્ર ના વિકલ્પો મળી અટકે એને કહીએ. અહીંયા નોંધે છે કે મુનિઓની અંતરંગ ની રમણતા કરતા કરતા એટલી ઉદાસીન દશા, એટલા લેવલ ની ઉદાસીન દશા સહેજે થઈ ગઈ, સહેજે થઈ ગઈ. પરાણે છોડવાને કેવા પડે ને એ પ્રકાર નથી, સહેજે થઈ ગઈ હોય કે તે વસ્ત્રના ગ્રહણ નો વિકલ્પ ઉઠતો નથી. લેવાની વાત તો અસંભવ છે, પણ એ સંબંધી નો કેવો એકત્વ નો કે અસ્થિરતાનો અસ્થિરતાનો વિકલ્પ હોય ને મુનિરાજ નો? ફરીથી અસ્થિરતાનો વિકલ્પ હોય કે ન હોય? એકત્વ નો તો ન હોય પણ અસ્થિરતાનો હોય નહી, વિકલ્પ હોય. મુનિરાજ કે છઠ્ઠે ગુણસ્થ ના હોય તો વિકલ્પ હોય કે ન હોય? અરે વિકલ્પ હશે પણ વસ્ત્ર સંબંધી નો નહીં, કઈ પૂર્ણ વિતરાક ન થાય સંજન. પણ એ ભૂમિકામાં વસ્ત્ર આદિ સંબંધી નો વિકલ્પ ફરીથી એકત્ર તો નથી, પણ એ સંબંધી નો અસ્થિરતા નો વિકલ્પ ઉઠતો નથી એ મુનિ દશા હોય છે. અને એટલા માટે ગુરુદર્શ કે એનો તો વિકલ્પ જ ઉઠતો નથી. હજી 28 મૂળ દયા ને બધા આહાર નો વિકલ્પ આવે, પણ આવો મુનિ દશામાં વસ્ત્ર નો વિકલ્પ લેવો એ મુનિ દશાની હિંસા છે. એ મુનિ દશામાં એવો હીન વિકલ્પ હોય શકે નહીં. તો પ્રશ્ન કરનારે કેનો હોય તો શું વાંધો ભાઈ? હોય તો શું? પેલું તો એ લેવાનો વિકલ્પ જ ઉઠો એ દેખાડે કે ત્યાં મુનિ દશા ને યોગ એટલી રમણતા સ્થિરતા વિતરાકતા એ પ્રગટ થાય નથી. તો સહેજે છૂટી જાય છે, અને એ જ રીતે સહેજે લેવાનો કોઈ પણ કારણસર એવો કોઈ વિકલ્પ હોતો એ સ્વરૂપ ની રમણતામાં એવા એ સામે મુનિ દશા નું એવું વર્ણન આપણને.
અવિનાશી